आगे आपसे मंडप से ये कहना मंडप हुआ सका
તેજ અકર્તૃત્વ અભૌતત્વ ભાવને વિશેષ પણ જડ કરે છે. પરંતુ આઠ નંબરની ગાથાથી આ વિષય અકર્તાનો ચાલુ થયો છે. એ જ આચાર્ય ભગવાન કહે છે કે વિશેષ અહીંયા એ વાતની ચર્ચા કરવા માટે વિશેષ કહેવામાં આવે છે કે આ શુદ્ધ આત્માનો જે સ્વભાવ છે એ અકર્તા ને અભોગતા એનો મૂળ સ્વભાવ છે. કરતા પૂર્ણ ભોગતા પૂર્ણ પર્યાયમાં છે ખરું, પર્યાય સક્રિય છે. અજ્ઞાન ભાવે પર્યાય નો રાગ નો કરતા થાય છે અજ્ઞાની, અને સાધક વિકરાગ ભાવ નો કરતા થાય છે. વ્યવહાર લઈએ જોવામાં આવે તો પર્યાય માં સક્રિયપણ હોવાથી ભાવો થાય છે, અને આત્મા એનો કરતા છે એમ વ્યવહારે કહેવામાં પણ આવે છે. પણ અનંત કાળ થી આત્મા ની એ ભૂલ એક થઈ છે. આત્મા સ્વભાવે જ્ઞાયક જ્ઞાતા હોવા છતાં પણ પોતે પોતાની મેળે પોતાની ભૂલથી હું જ્ઞાતા છું એ ચુકાઈ ગયું છે, હું કરતા છું એમ અનાદિકાળથી આત્મા માનતો આવે છે. આ ભૂલ નિગોતની છે, આ ભૂલ આજની નથી, નવી નથી. આ ભૂલ આ સંસ્કાર કરતા બુદ્ધિ ના અહંકાર ના સંસ્કાર મિથ્યા સંસ્કાર અનાધિકાર માં છે. એના કરતા કર્મ અધિકાર માં શરૂઆત માં એ કહ્યું છે કે હું એક ચૈતન્ય સ્વરૂપી આત્મા કરતા અને ક્રોધાદી મારું કર્મ એ કરતા કર્મ ની પ્રવૃત્તિ અનાધિકાર થી જીવ ભરી ગયો છે. એ કેમ છૂટે એનો આમાં વિસ્તાર છે. આ ગાથામાં અલૌકિક અપૂર્વ ગાથા છે. નિશ્ચય નયની પ્રધાનતાથી કથન છે. કઈ નયનું કથન છે એ જો ખ્યાલમાં રાખીને અધ્યયન કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ક્યાંય વિરોધ દેખાતો નથી. અનાદિ કાળથી આત્મા પોતાના સ્વભાવને નાયકને જ્ઞાતાને ભૂલીને હું જગતના બધા પદાર્થ જળ ચેતન એને કરવું ને એને ભોગવું ને એને મેળવું ને એને રાખવું એ અનાદિ કાળથી પર દ્રવ્ય ને સ્વામી થઈને એમાં કરતા ને ભોગતા બધું રાખી છે એ કરી તો શકતો નથી. પણ હું કરું છું એવું અનાદિનું એક અભિમાન કરી ગયો છે. એનો તો આત્મા અજ્ઞાન ભાવે પર પદાર્થ નો તો કરતા બની શકતો નથી, એ તો અશક્ય છે. દેહ મન વાણી નો પણ આત્મા કરતા બની શકતો નથી, કેમ કે દેહ મન વાણી આત્મા ના સ્વચતુષ્ઠી ભાર છે. અને આઠ કર્મ છે એ પણ આત્માના સામાન્ય વિશેષ આત્મક આખો જ આત્મા એનાથી પણ બહાર છે. એટલે એનું કરવું ને એનું ભોગવું તો વસ્તુના સ્વભાવમાં છે જ નહીં. હવે રહ્યું અંદરનું, આ પુન ને પાપ ના પરિણામ હું કરું છું અને પુન થી મને ધર્મ થાય, તેમ પુન ને પાપ ના પરિણામ માં મમતા કરતો એનો કરનારું છું એમ એને ભાષે છે. ક્યાં સુધી ભાષે છે કે મારો આત્મા અકર્તા ને અભોગતા છે એ દ્રષ્ટિમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એને કરતા સુધી પુન પાપ માં રહેતે રહેશે ને રસોઈ. એ પુન ને પાપ ના પરિણામ ને પણ હું કરતા નથી, કેમ કે પુન ને પાપ ના પરિણામ થી રહી છું. એ બધી આગળ આમાં વાત આવશે. સાગર માં સાગર છે, આ બધા વિષયો આવશે. ત્રિયાર્થિક નહીં, પર્યાર્થિક નહીં, આદમ અધ્યાત્મ પ્રિય પ્રિય નું જોડકું બધા વિષયો, પ્રમાણ ના વ્યવહાર ના નિશ્ચય ના બધા વિષયો આવશે. પાંચ ભાવો નું સ્વરૂપ પણ આમાં આવશે. આઠ કર્મ છે, કર્મ ની વાત પણ આવશે. બધી વાત આમાં આવરી લેશે, પણ એક સાથે બધી વાત કહી શકાતી નથી. અત્યારે તો આપણે પેલો પારો શરૂ થાય છે એની મુખ્યતાથી વાત કરવામાં આવે છે. આત્મા નો સ્વભાવ આચાર્ય ભગવાન હોય દ્રષ્ટાંત આપે છે. આમાં મથાળું કે અકર્તૃત્વ અભુક્તત્વ વિશેષ ને દર્શ કરે ભગવાન. આત્મા કેવળ નાયક હોવાથી જ્ઞાતા છે, પણ પોતાના પરિણામ નો ને પરના પરિણામ નો પણ કરતા સિદ્ધનીથી જોવામાં આવે તો નથી. એ વિષય આમાં લેવો છે, દ્રષ્ટિ નો વિષય છે, એનું અવલંબન લેતા અને સમ્યક દર્શન નામ ની ચારિત્ર પ્રગટ થાય. એ સમ્યક દર્શન નો વિષય શું, અથવા આશ્રયભૂત તત્વ શું છે, અથવા ઉપાધેય આત્મા કોને કેવો, એનો વિષય ચાલે છે આમાં. કે જેવી રીતે દ્રષ્ટાંત આપે છે, દ્રષ્ટાંત બહુ સુંદર છે. દ્રષ્ટાંત બેસે તો સિદ્ધાંત સમજવો સહેલો પડે એવો દ્રષ્ટાંત છે. જેવી રીતે નેત્ર, નેત્ર એટલે આંખ ચક્ષુ, કરતા દ્રશ્ય વસ્તુને, જે આંખ જે પદાર્થોને, બાહ્ય પદાર્થને દૂર રહીને દ્રશ્યમાન પદાર્થને દેખે છે આંખ, તેને સંધોકરણ કરનાર પુરુષ અગ્નિરૂપ વસ્તુને કરે છે. બીજો કોઈ લાકડા છે, છાણા છે, એને સળગાવતો હોય તો દૂર રહીને આંખ માત્ર જાણે છે, પણ એને સળગાવતી નથી આંખ, આંખ એને કરતી નથી. અથવા ભણવા લાયક પદાર્થ ભણે છે, એને આંખ બાળતી નથી. ભણવા લાયક પદાર્થ ભણે પણ એને બાળે આંખ, એ આંખ નો સ્વભાવ નથી, આંખ નો ધર્મ નથી, ચક્ષુ નો ધંધો નથી, એને કરતું નથી. એ અકર્તા ચિત કર્યું ચક્ષુમાં, હવે અભક્તા ચિત કરે. એમ તપેલા લોખંડના પિંડની માફક લોડાનો ગળો હોય અને અગ્નિમાં તપાવેલો હોય, એ પિંડની માફક અનુભવ રૂપે વેચતું નથી. લોડાનો ગળો ઘણો તપેલો લાલ ચોટ થયો હોય તો આંખ દૂર રહીને એને જાણે નેત્ર, પણ એને અનુભવ એનો નથી આવતો. ઉષ્ણતાનો અનુભવ, ગરમીનો અનુભવ આંખને નથી. ચક્ષુ એવી રીતે મળવા લાયક પદાર્થ ભવ્ય હોય અને એના નિમિત્ત બીજો પુરુષ હોય, એને દૂર રહીને જાણે પણ એને બાળે, એ આંખનો ધર્મ નથી, ચક્ષુનો સ્વભાવ નથી. જેમ લોખંડનો ગોળો તપેલો હોય તો એની ઉષ્ણતાનું વેદન આંખને આવતું નથી. માટે જેવી રીતે નેત્ર અકારક અને આવેદક છે, એનો સ્વભાવ જ એવો છે, તેમ એવી રીતે હવે મૂળ સિદ્ધાંત માં ઉતારે છે. એવી રીતે શુદ્ધ જ્ઞાન પણ મૂળ શબ્દ પડે છે. બીજી સેવતી હિરાણમ, હિરાણમ નો અર્થ થાય છે જ્ઞાન. જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એટલે ત્રિકાળી, શુદ્ધ ઉપાદાન ભૂત ત્રિકાળી, શુદ્ધ આત્મ સ્વભાવ, શુદ્ધ આત્મા. શુદ્ધ જ્ઞાન કહો કે શુદ્ધ આત્મા કહો, શુદ્ધ જ્ઞાન પણ, અથવા હવે જે સાધકને આવા શુદ્ધ આત્માનો સ્વીકાર કરીને દ્રષ્ટિ અંદર ગઈ અને સાધકે આવો અનુભવ કર્યો કે હું અકારક અને અવિદક છું, પરિણામનો કરતા નથી હું, પરિણામને પણ જાણનાર છું. જ્ઞાની તો પોતાના અને પરના પરિણામને જાણતો પરિણમે છે, પણ પોતાના પરિણામને કરતો અને પરના પરિણામને જાણતો એમ નથી. વ્યવહાર નહીં કરતા પણાની વાત ઘણી આવે છે, અને જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજવું છે. આત્માની અનુભૂતિનો અભાવ હોય, ભેદ જ્ઞાનનો અભાવ હોય, ત્યારે અજ્ઞાની આત્મા એ રાગનો કરતા છે અને રાગ એનું કર્મ થાય છે, વ્યાપી આપક સંબંધ છે. એમ પણ વ્યવહાર છે ખરો, અને ભેદ જ્ઞાનના સદભાવમાં આત્મા વિકરાગ ભાવે પરિણમતા એ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામનો કરતા છે, અને એ પરિણામ એનું કર્મ છે, અને વ્યાપી આપક સંબંધ એક ગુરુમાં છે. તત્સ્વભાવમાં તત્સ્વરૂપમાં કરતા કર્મ હોય અપચવાયી આત્માને બીજું દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ
ન હોય.
એમ અનેક પ્રકારે પરિણમે છે ત્યારે તેને કરતા કહેવામાં આવે. જે પરિણામ થી તે સમયે તે દ્રવ્ય અનન્ય પણ છે, તન્મય પણ છે એમ પણ કહેવામાં આવે. એવી અનેક પ્રકારની પર્યાર્થિક નૈમિત્તતાથી વ્યવહાર નૈમિત્તતાથી કથન આવે છે અને એ નહી એ સત્યાર્થ છે. જે નહી કથન છે એ નહી એ સત્યાર્થ છે. પણ એ જ્ઞાન નો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય બનતો નથી. તેથી અહીંયા આચાર્ય ભગવાને અનાદિ કાળથી જીવને કરતા દુધીથી ચાર ગતિના દુઃખ ભોગવે છે એને દુઃખ થી મુકાવવા માટે એક અપૂર્વ વાત કરે છે કે જેમ ચક્ષુ અકારક અવેદક છે, કરતા નથી ને ભોગતા નથી, એમ ભગવાન આત્મા એ કરતા નથી ને ભોગતા પણ નથી. ભગવાન આત્મા તો કરતા ને ભોગતા નથી, જેમ કે આત્મા નિષ્ક્રિય છે, પરિણામ સક્રિય છે, પરિણામ થી પરિણામ થાય છે, પરિણામ દ્રવ્ય થી થતા નથી. નિમિત્ત તો નિરપેક્ષ છે, પરિણામ નિમિત્ત આવે તો પરિણામ થાય, કર્મ નો ઉદય હોય તો પરિણામ થાય, ને કર્મ નો ક્ષય હોય તો પરિણામ થાય. એમ કર્મ ની સાપેક્ષતા થી કથન આવે, એને નિરપેક્ષ થી જોવામાં આવે તો પરિણામ પરિણામ થી થાય છે, પરિણામ નિમિત્ત થતા નથી. તેમ નિમિત્ત થી નિરપેક્ષ છે, એમ પોતાના ગુણ અને દ્રવ્ય થી પણ પરિણામ નિરપેક્ષ છે. પરિણામ સત અહેતુક છે, સક્રિય છે એનો સ્વભાવ, એનામાં સત્કારક છે, એના સૌ કરે પરિણામ પ્રગટ થાય છે. એનો જન્મ ક્ષણ છે ત્યારે પર્યાય પ્રગટ થાય છે. એમ પર્યાયમાં મારા પણ અનુભૂતિ અને પર્યાયમાં કરતા પણ અનુભૂતિ છોડાવવા માટે આત્માને અકારક અને અવેદક વર્ણવામાં આવે છે. પરિણામ થશે, નિષ્ઠાતના પરિણામ થશે, સંવેગ દર્શનના પરિણામ થશે. પરિણામ વિના આત્મા એક સમય પણ રહી શકતો નથી, પણ પરિણામ નું લક્ષ છૂટી જાય છે, પરિણામમાં મમતા છૂટે છે, પરિણામ ની કરતા બુદ્ધિ છૂટે છે અને પરિણામ નો પણ જાણનાર બને છે. એ જયારે જ્ઞાયક નો જ્ઞાતા થાય છે ત્યારે પરિણામ નો પણ એ જ્ઞાતા રહે છે, પણ પરિણામ નો કરતા બની શકતો નથી. નિશ્ચય નહીં જોવામાં આવે તો એ જ્ઞાયક નો જ્ઞાતા, જ્ઞાયક કહો અકારક અવેદક કહો એકાર્થવાચક છે. એવા સ્વભાવની સન્મુખ થઈને અનુભૂતિ થઈ સ્વસંવેદન જ્ઞાન થાય ત્યારે તે જ્ઞાની એમ જાણે છે કે આ સંવર્ગના પરિણામ થાય છે, થવા યોગ થાય છે, એનો પણ જાણનાર છો પણ એનો પણ કરનાર નથી. એમ આ ગાથામાં હમણાં એ વાત શરૂ કરે છે. શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદ થી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ સાધક થયા, સાધક પોતે સાધક થઈને પોતાનો અનુભવ રજૂ કરે છે. લખનાર સાધક છે, બહિરાત્મદશા ગઈ છે, અંતરાત્મદશા પ્રગટ થઈ ગઈ છે, પરમાત્મદશા પ્રગટ અવશ્ય થવાની છે, નિસંગ થવાની છે. એવા મુનિરાજ ભાવનગી સંત પોતાના અનુભવની વાત ફરમાવે છે કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ અભેદ થી, કેમ કે શુદ્ધ પર્યાય થી આત્મા અભેદ નહીં અભેદ છે, એને અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં અભેદ કહેવામાં આવે છે. તો અભેદ થી એટલે કે અભેદ નહીં થી જોવામાં આવે તો શુદ્ધ જ્ઞાન પરિણત જીવ સમ્યક દર્શન નામ ચારિત રૂપે પ્રણમેલો આત્મા શુદ્ધ જ્ઞાન માં ત્રણે અંશ લઈ લેવા. સમ્યક દર્શન નામ ને ચારિત્ર પણ અહીંયા જ્ઞાન માં જાણવાનું લેવું છે, કરવાનું કાઢવું છે, એટલે જ્ઞાન ની વાત જ્ઞાન થી કરે છે. સાધક છે, ત્રિકાળી દ્રવ્ય તો પરિણામ નો કરતા નથી, પણ ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જેની પડી છે અને સમ્યક દર્શન જ્ઞાન રૂપે પરિણમ્યા છે એવા શુદ્ધ જ્ઞાન પરિણતી પણ અપરિણામી તો કરતા નથી પણ પરિણમો આત્મા એ સાધક પુકાર કરે છે કે અમે તો અમારી દશામાં જે નિર્જરા થયેલી છે એને જાણીએ છીએ પણ એને કરતા શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી. શુદ્ધ ઉપાદાન અહીંયા ત્રિકાળી લેવું, એ પછી બીજું ત્રિકાળી ઉપાદાન શુદ્ધ નીચે પેલા પારામાં પેલી લીટી, બીજા પારામાં બીજી પેલી લીટી છે. સરળ શુદ્ધ પારિણામિક પરંપરા શુદ્ધ ઉપાદાન રૂપ એ બે દ્રવ્યના વિશેષણ છે. અને પછી આગળ જતા એ છેલ્લા પારાની ઉપર છે કે શુદ્ધ ઉપાદાન કારણ ભૂતો આથી મોક્ષ કારણ છે. મોક્ષ નો માર્ગ એ શુદ્ધ ઉપાદાન કારણ કયું, સંવર નિદ્રાના પરિણામ એ મોક્ષ ના કારણ છે, એ પર્યાય નું વિશેષણ છે. અહીંયા કે છે કે શુદ્ધ જ્ઞાન પરિણતજી જેને શુદ્ધ આત્મા ઉપર દ્રષ્ટિ પડી છે એ શુદ્ધ ઉપાદાન ને જોઈને કે છે લખનાર ના જ્ઞાન માં નથી. કેમ કે પોતે જેમ ફરમાવે છે કે અભેદ નહીં શુદ્ધ જ્ઞાન પરિણતજી, એટલે પર્યાય થી અનન્ય નો સ્વીકાર એને કર્યો છે લખનારો. આમાં ક્યાંય એકાંત નો દોષ આવે એવી વાત જેના ગમમાં નથી. સંતો ના લખાણ માં ક્યાંય ભૂલ ન હોય. વાંચનાર ભણનાર પોતાની પ્રજ્ઞાના દોષથી ભૂલ કરે તો એની યોગ્યતા છે, એમાં શિવ ગુરુ શું કરે? શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી. પરિણામી દ્રવ્ય સાધક પોતે મતી શુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. સમ્યક સૂક્ષ્મ જ્ઞાન આચરણ રૂપ વિતરાજી આચરણ રૂપ છે. સવારે વાત આવી કે ઉદય ભાવ બંધનું કારણ છે. સોક્ષમ ભાવ, ક્ષાયુજ ભાવ, ઉપસમ ભાવ પ્રવિધા હતા ધર્મના પરિણામ. સોક્ષમ જ્ઞાન સાધક નું સોક્ષમ જ્ઞાન, અજ્ઞાની નું અજ્ઞાન ને સોક્ષમ ની વાત નું જે છે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી. સાધક એમ કે છે કે અમારા પરિણામ થાય છે એનો અમને સ્વીકાર છે, પણ પરિણામ અમે કરીએ છીએ એનો અમને નકાર વર્તે છે. સવાયોગ થાય છે, પરિણામ અમારા કરવાથી થાય છે એમ અમને જાણવામાં આવતું નથી. એ અજ્ઞાની પ્રાણીઓ, એ ભવ્ય આત્માઓ, તમે કરતા દીધી છોડો અને અકારક અવેદક એવા નાયક સ્વભાવ નો અવલંબન લો. અમને જે સ્થિતિ અનુભવથી જણાય છે એ સ્થિતિ અમને જે જણાય છે એવું તમને જણાશે. અમારા જાણવામાં ને તારા જાણવામાં કઈ ફરક હશે નહીં, પણ તું પરણીશ ત્યારે તને પાકી ખબર પડશે. સાધક મુનિરાજ કહે છે કે અમે આ ઉભા મોક્ષ માર્ગ ના પ્રણેતા અમૃતચંદ્ર આચાર્ય ભગવાન ફરમાવે ટીકા જોઈએ. અમે આ મોક્ષ માર્ગ ના પ્રણેતા ઉભા થી જોઈએ ને એમાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે ત્રિકાળી નિષ્ક્રિય પદાર્થ તો પર્યાય ને કરે નહી, પણ નિષ્ક્રિય ઉપર દ્રષ્ટિ પડી એ દ્રષ્ટિ ની અપેક્ષા એ કહીએ છીએ અમે. નિશ્ચય થી વાત ને કહીએ છીએ, શુદ્ધ ઉપાદાન ઉપર લક્ષ રાખીને કહીએ છીએ વાત કે જે સંવનિજ્ઞાના પરિણામ થઈ ગયા છે થાય છે એને જાણીએ છીએ, પણ અમે કરીએ છીએ એમ અમારા જ્ઞાનમાં આવતું નથી, સમ્યક જ્ઞાનમાં આવતું નથી. વાત ઘણી કહેવામાં આવે છે કે વ્યવહારને જોવામાં આવે તો એ પરિણામનો આત્મા કરતા છે અને આનંદનો ભોગતા પણ છે. સાધક પોતાના શુદ્ધ પરિણામનો કરતા અને આનંદનો ભોગતા પણ છે. પણ એવું કરવાનો ઉપચાર ને ભોગવાનો આવ્યો ભાવ ક્યાંથી? ત્યારે એવો સમ્યક પ્રકારનો વ્યવહાર કેને ને કેમ ઉત્પન્ન થાય કે જે આત્મા પોતાના આકારક અવરોધક એવા જ્ઞાયક ભાવની દ્રષ્ટિ કરીને હું અકર્તા છું, પછી હું જ્ઞાતા છું પણ કરતા નથી, એમ જયારે અંતરમાં દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લઈને જ્ઞાન એવા આત્માનું અવલંબન લઈને અનુભવે છે, એવા સાધક પરમાત્મા અલ્પકાળમાં પરમાત્મા થવાના છે. એ સંતો કરુણા કરીને જગતના જીવોને કહે છે કે હું કરું હે જ્ઞાનતા સકતનો ભાર જન સ્વામતાણે સૃષ્ટિ મંડાણ એને પહેરે કો યોગી યોગે પરા. જાણે તો અનુમતિ હતા પણ યોગી એટલે પરમાત્મા, સાધક અને યોગીશ્વરા એટલે પરમાત્મા સર્વજ્ઞ ભગવાન એમ જાણે છે કે જે કાળે જે દ્રવ્યની જે ક્ષેત્રે જે વિધાન જ્યાં થવાનું હોય એમ થાય છે. પર્યાય નો કાળ ફરતો નથી, પર્યાય નો ભાવ પણ ફરતો નથી. થવા કાળે થાય છે અને થવા યોગ થાય છે એમ જે નિર્ણય કરવા જાય એની દ્રષ્ટિ દેહ ઉપર આવી જાય છે. પર્યાયના લક્ષ્ય પર્યાયનું જ્ઞાન સમ્યક થઈ શકતું નથી, પણ દ્રવ્યના લક્ષ્ય પર્યાયનું જ્ઞાન સમ્યક થઈ જાય છે. પર્યાયનો પણ જ્ઞાતા બને છે, જાણનાર છે પર્યાયનો, કરનાર નહીં. અમાચ્ય છે કે કરતો નથી ને ભેગતો પણ નથી. અથવા હવે એક બીજો પાઠાંતરથી બીજો અર્થ કરે છે, એમને બીજો પાઠ કઈ મળ્યો છે કે એમાં તો દુઃખી થઈ નથી, આમાં દુઃખી થઈ નથી એનું વ્યાખ્યાન. માત્ર દ્રષ્ટિ જ નહીં, શું કે છે, માત્ર દ્રષ્ટિ જ નહીં, શારીરિક સમ્યક દર્શન થાય ને સમ્યક દર્શન પ્રગટ થાય એ તો કરતા ભોગતા નથી, દ્રષ્ટિ જ નહીં. એમાં ઉપર આપ્યું તો નેત્ર નો દાખલો આપ્યો, અહીંયા દ્રષ્ટિ નહીં એટલે સમ્યક દર્શન નો લાગે છે, નેત્ર પણ લઈ શકાય છે એમાં કોઈ, આ તો દ્રષ્ટાંત છે. હવે આપણે તો ઉતારું છે સિદ્ધાંતમાં, દ્રષ્ટિ જ નહીં પરંતુ અહીંયા વજન છે, પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનો આકાર તેમાં અવરોધક છે. શું કહે છે, ધર્માત્મા પોતાની વાત રજૂ કરતા સાથે સાથે એવું ભગવાનની શાખ આપે છે અર્યંતની કે અર્યંત પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, સ્વ અને પરને એક સમયમાં સપર પ્રકાશક શક્તિ હોવાથી એક સમયમાં જાણે છે પણ કરતા નથી, ભોગતા નથી, માત્ર જાણે છે. હવે સર્વજ્ઞ ભગવાન અર્યંતને હકીકતો નો ઉદય છે પણ એને કરતા ને ભોગતા પણ સાહિત જ્ઞાન માં દેખાતું નથી, છે નહી. અને પ્રદેશ નું કંપન છે, યોગ નામનો આશ્રવ છે, કસાય નથી તેથી બંધ થતો નથી, પણ અકસાય યોગ રહી ગયો છે, અકંપ દશા થઈ નથી. એ કંપનની યોગ્યતા વિભાવ આશ્રયની છે, એ કંપન ન કરનારા નથી અને અઘાતી કર્મ નો સદભાવ છે અને થોડી પ્રતિ ગુણોમાં અપૂર્ણતા પણ છે, પણ એનો એ પર્યાય નો હું કરતા નથી. શારીરિક જ્ઞાન જેને પ્રગટ થઈ ગયું છે, અનંત વીર્ય પ્રગટ થઈ ગયું છે, એ પુરુષ માત્ર જે સમયે જે પરિણામ થાય તેને માત્ર જાણે છે પણ કરતા નથી. જેમ અર્જુન કરતા નથી એમ અમે કરતા નથી, એમ તમે કરતા નથી એમ જાણશો ત્યારે સમજ શું થશે. કરતા બુદ્ધિ છે ત્યાં સુધી એ સમ્યક દર્શન નો બાધક છે, કર્તૃત્વ બુદ્ધિ, કરતા પણ વ્યવહાર આવે પાછળથી, એ જુદો વિષય, કરતા બુદ્ધિ જુદો વિષય છે. કરતા નો પક્ષ અજ્ઞાન છે અને કરતાપણું એ તો અકર્તા પૂર્વક પરિણમે છે. ત્યારે સાધક પોતાના પરિણામ નો કરતા છે. વ્યવહાર નહીં, વ્યવહાર સત્યાર છે. પણ એ નિશ્ચય પૂર્વક નો વ્યવહાર એ વ્યવહાર છે ભાઈ. નિશ્ચય વિના નો વ્યવહાર એ વ્યવહાર ન હોય. અહીંયા આચાર્ય ભગવાન પોતે સાક્ષી આપે છે કે ક્ષાયિક જ્ઞાન જો કરતું નથી, એનામાં થતા પરિણામ જે અસ્તિત્વ આવી એને કરતા નથી. અકારક તેમજ અવેદક પણ છે. ક્ષાયિક જ્ઞાન, જેમ ક્ષાયિક જ્ઞાન કેવળ જ્ઞાન અકારક અવેદક છે, એમ અમારું મતિશુદ્ધ જ્ઞાન અકારક ને અવેદક છે. અમે અમારા પરિણામ ને કરતા નથી. પાંચમા આવ્રત ના પરિણામ પણ છે, રાગ છે, થોડી અશુદ્ધિ છે, થોડી શુદ્ધિ છે, શુદ્ધિ ની વૃદ્ધિ પણ થાય છે. એ બધું છે, અમારા જ્ઞાન ના ધ્યેયમાં છે. પણ ધ્યાન ના ધ્યેયમાં એ વિષય નથી આવ. સાધક જાણે છે, જેટલી પોતાની સબળાઈ છે એટલી સબળાઈ ને જાણે છે, નબળાઈ ને નબળાઈ નું જાણે છે. પરિણામ થોડા વિતરાગ ભાવ રૂપ છે, થોડા મચકના ભાગમાં પરાશ્રિત રાગ પણ થાય છે. એ બધા પરિણામ જેમ છે તેમ જાણે છે. 11મી ગાથામાં ભૂતાર્થ ને ત્યારે સાધક ની ગાથા પાર ની મૂકી કોઈ કોઈ ને કોઈ વખતે વ્યવહાર ને જાણેલો પ્રજ્ઞાન છે. એ જ વાત અહીંયા છે, જાણેલો પ્રજ્ઞાન. આજનો તો નહી પણ કરેલો નહીં. કેમ કે પર્યાય પોતે સત્કાર થી સક્રિય પરિણામ હોવાથી પર્યાય નો કરતા પર્યાય છે, પર્યાય નું કર્મ પર્યાય છે, પર્યાય નું સાધન કરણ પર્યાય છે, પર્યાય નું સંતદાન પર્યાય છે, પર્યાય નું ક્ષણ ઉપાદાન પર્યાય છે, પર્યાય નો આધાર પર્યાય છે. ધરતી બધું પાડવા માટે, પ્રમાણમાં આવવા માટે, વસ્તુ ગૃહ પર્યાય નું જોડકું તે આત્મા છે અને બે વચ્ચે જાતિ આપક સંબંધ કરતા કર્મ પણ સંબંધ છે. એમ પરથી બધું પાડવા માટેની વાત આવે અને એ પછી નહી દ્વારા પર્યાય થી દ્રવ્યને જુદું પાડવામાં આવે છે. પર પદાર્થ ની હારે તો આ આત્માને કશું કઈ સંબંધ જોવા દેવાનો. કેમ કે આત્મા સામાન્ય વિશેષ આત્મક આખો પદાર્થ છે. એક સામાન્ય પણ છું, ચકતો પણ છું અને વિશેષ એની પર્યાય નું પણ છું. બે ભાવ થઈને એક આત્મા પ્રમાણ જ્ઞાન નો વિષય થાય છે. જાણવા માટે છે પણ ઉપાદેય માટે થતો નથી. હવે પ્રમાણ જ્ઞાન માં આવીને જયારે સમ્યક એકાંત એવા શુદ્ધાત્મા નું અવલંબન લેતા અનેકાંતિક આત્મા નું એને જ્ઞાન થાય છે, પરિણમે છે. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પોતે લખે છે કે અમે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ થયા છીએ. એકલા અમે કુટસ્થ છીએ એમ નથી. અપરિણામી અને પ્લસ પરિણામ ને પરિણામ થી અપરિણામી ને અને તેને પરિણામી પણ છીએ. અમે પરિણામી અમે છીએ, પરિણતા છીએ. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એમ લીધું છે. પર્યાય પરિણમે છે આત્મા. સૂર્ય ટકે છે એમ પર્યાય પલટે પણ છે એવું વસ્તુનું સ્વરૂપ છે. પણ અહીંયા પોતાના પરિણામ જે થાય છે એ પરિણામ થી આત્મા રહિત હોવાને કારણે ચેતનો કરતા નથી. એ આગળ વાત કરશે, ઘણા ન્યાયો આપશે કે પોતાના થતા પરિણામ ને પણ આત્મા કેમ કરતો નથી, એનો ઘણો ન્યાય પણ આપશે, કારણ પણ આપશે, લોજિક આપશે. એકદમ બુદ્ધિમાં ઉતરી ગયા એવા લોજિક આપશે. સર્વજ્ઞ ભગવાને કહેલી વાત અપર હોય છે. એ તો જયારે એને કહેલી વાત, સર્વજ્ઞને કહેલી વાત એના અંતરમાં ઉતરે ત્યારે એને આત્માનો અનુભવ થાય એવી વાત છે. અને એને સંતોએ અનુભવીને કહેલી વાત એ અપનાવવા જેવી છે. લાયક જીવો અપનાવે છે, બીજાઓ પામતા જાય છે અને કહેતા જાય છે અને ચાલ્યા જાય છે. 45 વર્ષ સુધી ગુરુદેવે આપણને બોધ આપ્યો, પણ જ્યાં આપણા ભાઈ સુરક્ષા એનું આયુષ્યમાં પૂરું, આપણા ભાઈ ખૂંચાઈ પ્રકારના દેશના વતી સાંભળવાના યોગ પતી ગયો, પણ ઘણું આપી ગયા છે, ઘણું આપી ગયા છે, બધા બંધ આપી ગયા છે. એને એ સંતોષ ક્યાં છે? એટલે તો હવે પરાણે સંતોષ લેવો, બીજું શું? એ તો કઈ ઉપરથી સ્વર્ગમાંથી આવે એમ નથી. ઋતુભાઈ કે આપણે આટલું કરીએ છીએ, જો એને વિકલ્પ ઉઠે ને વધારે તો સારું, પણ એ તો કોઈ કોઈ આવતું નથી. એ નથી માટે હવે આપણે શું કરશું એમ પણ ન જોઈએ, અને નથી એનો વિરા લાયદા વિના પણ રહે નહીં. આપ તો ચિંતો જાય તો એનો 2 મહિને 4 મહિને 6 મહિને 12 મહિને ભૂલાઈ જાય, પણ આ કઈ જિંદગી પર ભૂલાય નહીં. કે જેને માર્ગ ને પ્રકાશ્યો, આ અંધકાર હતો, મોક્ષ માર્ગ બહુ લોકો નાના વખતમાં હા મોક્ષ માર્ગ લોક થઈ ગયો, કઈ નો અંધારો હતો. ગુરુજી રામજીભાઈ તો કહેતા હતા કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં શું, એ ગુરુદેવ પાસેથી અમે શીખા. વાત એમ જ છે, કારણ કે આ વાત હતી જ નહીં ભારતમાં ક્યાંય, એને આ વાત બાદ હતી. અને એમને ટાઈમ પણ સારો મળ્યો, એની પ્રકૃતિ જબરજસ્ત એની. હા, કેમ કે ગુરુસત્વ હોય એની પૂર્ણ પ્રકૃતિ હોય ત્યારે જ એ માર્ગ નો સ્થાપક થઈ શકે છે. અનુભવ ની હારે પૂર્ણ ભળે છે ત્યારે ગુરુતત્વ માં એ જાતની શક્તિ કુદરતી હોય છે અને એને માર્ગ નો ફેરાવો થાય છે અને અપનાવે હજારો લાખો દૂર. અહીંયા કે છે કે એક વખત તું ચક્ષુ દ્રષ્ટાંત લે, તમે 20 વર્ષ નો તો ઉંમર નો હો, 30 નો, 40 નો, 50 નો, 60 નો, 70 નો, 80 નો હો, તો વર્ષ ના બેઠા આંખ ને પૂછ, આંખે શું કામ કર્યું? સવારથી સાંજ સુધી કેટલી ઉંમર સુધી શું કામ કર્યું? તો અંદર થી જવાબ આવશે કે આંખે કઈ કામ કર્યું નથી, માત્ર આંખ જાણે છે, હું પણ દૂર રહીને જાણે છે. દ્રશ્ય પદાર્થમાં એક મેક થઈને જાણતી નથી આંખ, એ આંખ એનાથી અત્યંત ભિન્ન રહીને જાણે છે આંખ દ્રશ્ય પદાર્થને. એમાં જ્ઞાન ચક્ષુ આત્મા, આત્માનું જ્ઞાન આંખ છે. એ જ્ઞાન આંખ માત્ર પોતાના શુદ્ધાત્માને આશ્રયપૂર્વક જાણે, અને પર્યાયને અનાશ્રયપણે જાણીને, જેમાં પર્યાયનું અવલંબન લેવું ન પડે પર્યાયને જાણવા માટે, અને દ્રવ્યને અનુભવવા માટે એનું અવલંબન લેવું જ પડે. એનું ઉપાદેયપણું અંદરમાં આવે, અહમપણું દ્રવ્ય સ્વભાવમાં આવતા સમજ્ઞાન પ્રગટ થાય, ત્યારે દ્રવ્યને જાણતા થતા પરિણામને જાણે છે. પણ આ પરિણામ ને મેં પીરા તો એમાં મારા પણ આવી જાય છે. મારા પણ વિના કરતા પણ સંભવી શકે નહીં. સસામી સંબંધ પર્યાય ની હારે મેં તોડી નાખ્યો છે અને દ્રવ્ય સાથે સસામી સંબંધ જોયો છે. તેથી તે અવતારક અને અવેદક છે પૃથ્વીમાં. આ નિશ્ચય નહીં ની વાત છે ભાઈ, વ્યવહાર ની વાત પાછો કરતો આવું છું, ધીમે ધીમે વૃક્ષમાં મૂકતો જ આવું છું. વ્યવહાર નહીં કરતા તો હું કહ્યું, અને એ વ્યવહાર ને કરતા તો હું કહ્યું તે નહીં થી તે વાત સત્યાત્મ વિચાર છે. પણ નિશ્ચય નહીં થી જોવામાં આવે તો એ અભૂતાર્થ ને અસત્યાર્થ છે. ત્યાં સુધી પહોંચે તો કામ થાય કે ભગવાન આત્માને તો અકર્તા દેખ. હા, એક વાર અકર્તા તો દેખી લેતું, પછી પરિણામ થાય એનો ઉચ્ચાર થી કરતા પણ આવશે, પણ એના કરતા બુદ્ધિ તને નહીં થાય કે શાયુ જ્ઞાન પણ નિશ્ચય થી કર્મ નો અકારક તમને દવાઈ પણ છે. એવો હોતો થતો, એવો હોતો થતો, શુદ્ધ જ્ઞાન પર્યાય પ્રયમતો થતો, સાધક થયો થતો. સાધક છે પોતે પરમાત્મા થયા નથી, તેથી તો થતો શું કરે છે? જો આ પ્રશ્ન આવ્યો શું કરે છે, તો કરે છે તો આવું કે નહીં એમ પ્રશ્ન ઉઠે કોઈને. ભાઈ શું કરું સમજાવવા માટે બીજો ઉપાય નથી, કરતા નથી તો શું કરે છે? તે જાણે છે, પણ જાણવાનું પર્યાય તો કરે છે કે નહીં કે ના? જાણવાની પર્યાય તો હું કરનાર છું, પર્યાય મારી છે અને હું કરતો તો એને જો સત્તામાં આવ્યો તો જ્ઞાન નથી રહેતું. આ વાત આત્મ ધર્મ માં આવી ગયું. નથાવું છે કે સાધક પોતાને જાણે છે તો પોતાની જાણવાની પર્યાય નો પણ કરતા નથી. જીતુભાઈ ઉપર નથાવા દેખાય છે. કોને શું કરે છે? કરે છે એટલે કરતા બુદ્ધિ નથી આવતો આમાં દોષ. કે જાણે છે, જાણે છે આવું. કોને કોને જાણે છે અને ક્યારે જાણે છે પર્યાય ને? કે દ્રવ્ય સ્વભાવ ને અકારક ને અવેદક પણ જાણે છે, તેથી તે પર્યાય નો જાણનાર બને છે. અકારક અવેદક ને જાણતો નથી, પર્યાય નો જાણનાર રહેતો નથી, કરતા બની જાય છે. જાણે છે કોને જાણે છે? સાધક પોતે પોતાથી વાત અનુભવીને કરે છે. અમે અનુભવીને અનુભવને શાખ આપીને તમને કહીએ કે બાપુ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ સાધક પોતે મુનિયાદ લખે છે, પોતાની વાત લખે છે. બધા સાધકને આ વાત લાગુ પડે છે. કે કોને જાણે છે, કોને જાણે છે કે બંધ મોક્ષ ને થોડો ભાવબંધ થાય એને પણ જાણે, અને થોડો અલ્પ એક દેશ જે અશુદ્ધતા ત્રણે એવું મોક્ષ ને પૂર્ણ મોક્ષ થાય, દ્રવ્ય મોક્ષ ને ભાવ મોક્ષ, ભાવ પણ ને દ્રવ્ય પણ, બધાને માત્ર જાણે છે પણ કોઈને કરતા નથી. સાધક બંધ મોક્ષ ને માત્ર જાણે છે, ભાવ બંધ કે ભાવ મોક્ષ પર્યાય પોતાની દશામાં કઈક થોડું બાધક તત્વ છે ભાવ બંધ, અને મોક્ષ થશે એ બધા પરિણામ ને માત્ર જાણે છે પણ કરતો નથી. માત્ર બંધમોક્ષ ને નહીં, માત્ર બંધમોક્ષ ના પરિણામ ને નહીં, આગળ વધે છે. હવે કેમ કે અહીંયા નિર્જરા ને કરતો નથી, નિર્જરા ને જાણે છે. એ શું કરવું છે? આમાં પાંચ મહાવ્રત ને તો કરતો નથી, કરતા બુદ્ધિ છૂટી ગઈ છે એટલે એનો તો જાણનાર છે. એ વાત તો સાધક ની વાત અજ્ઞાની ને પણ બેસી શકે છે, પણ આ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ થાય પણ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ થી પણ એ પરિણામ નો ઘણો થતો નથી. પરિણામ પરિણામ થી થાય છે, મારાથી આ પરિણામ થાય છે એમ જાણવામાં આવતું નથી. કોને બંધમોક્ષ ને? માત્ર બંધમોક્ષ ને નહીં, શુભ અશુભ કર્મ ઉદય ને કર્મો ના ઉદય આવે ને કર્મ માં જોડાતા શુભ શુભ ભાવો થાય એ બધા કર્મ ઉદય માં જાય છે. એ કર્મ ના ઉદયો છે બધા. એને એને જાણે છે, એ છેલ્લી લીટી માં છે, બધામાં લઈ લઉં. જાણે છે એને પણ જાણે છે, આને પણ જાણે છે, આને પણ જાણે છે, આને પણ જાણે છે એમ લઈ લઉં. નીચે છેલ્લી લીટી શુભ શુભ કર્મ ઉદય ને પણ જાણે છે, બંધમોક્ષ ને તો જાણે છે, પણ કર્મ ના ઉદય ને અઉદય ભાવ ને કર્મ ના સંબંધ થી થતો કર્મ નો ઉદય એ બધાને આખા નિમિત્ત નૈમિત સંબંધ જાણે છે. પોતામાં થતા પરિણામ શુદ્ધ છે એમને તો મુનિરાજ ને તો શુદ્ધ ભાવ છે, અશુદ્ધ ભાવ તો છે જાણે છે. તથા બીજાને કઈ જાણે છે કે નહીં આગળ આને ન કરી શુદ્ધ શુદ્ધ ભાવ ને તો કઈ નહીં. સંવરિદ્રાના પરિણામ ને તો સાધક કરે કે નહીં કે ના ભાઈ ના. હા હા હા, એક વખત તું કરતા પણ કેને ભાષે છે કે જેને પરિણામ થી સહિત પણ ઇન્દ્રિય ભાષે છે એને એ વાત બધી આવશે ધીમે ધીમે. ઘણી વાત આમાં લીધી છે. બધા પ્રકારો છે, કારણો આપીને કરતા સિદ્ધ કરે છે કે સંપા કવિપાક રૂપ નિર્જરાને પણ જાણે છે. એની સ્થિતિ પાકી જાય. કર્મ રચકણ ની વાત છે, આ ત્રિવિક્રમ ની વાત છે. કવિપાક અને અવિપાક કાળ એની સ્થિતિ પૂરી થઈને નિર્જરે તેને કવિપાક નિર્જરા કહેવામાં આવે છે. અને તપ આદિ ના પરિણામ થી અવિપાક નિર્જરા કાળ પેલા એની નિર્જરા જાય એને અવિપાક કહેવામાં આવે છે. એમાં ક્રમ પર્યાય ફરતી નથી. એનો ધજ છે તો ત્યારે તે પ્રકાર નો ભાવ એમાં હતો અને ઇન્દ્રજરો છે. એમાં ક્રમગત પર્યાય નો કઈ હાથ આવતો અવિપાક કાળ પેલા પાકીને હૈગીને ખરીદીને ભાઈ એક એની સ્થિતિ નો બંધ હતો. અવિપાક એ કઈ કર્મ ની વાત છે, જળ કર્મ. અવિપાક અને અવિપાક સ્થિતિ પૂરી થઈ કર્મ નિર્જરે દ્રવી નિર્જરા અને અવિપાક એ પણ દ્રવી નિર્જરા. હવે આગળ સકામ અને કામ કે તે પોતાના પરિણામ ને ને પરના પરિણામ ને જાણે પણ કહે એવો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં ભાવ નથી. કેમ કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ અક્રિય નિષ્ક્રિય છે અને પરિણામ સ્વતઃ ચિદ સક્રિય છે. સ્વતઃ ચિદ સક્રિય હોવાથી એને બીજો કરે તો થાય તો એ સક્રિય નો સ્વભાવ નું ખૂન થઈ જાય છે. બીજી રીતે કહીએ તો પર્યાય છત હેતુ છે, એના સ્વ ઉપરે થાય છે. ભાવ નામની એક શક્તિ છે આત્મામાં, કોઈ ને કોઈ પરિણામ વિદ્યમાન રહે છે. તો જે છે એને કરવું શું અને નથી એને કરવું શું છે બસ એમ સાધક જાણે છે. એમાં પણ વાત આવે છે કે મતિ શુદ્ધ જ્ઞાન નો દાતા શ્રી ગુરુ તો નથી, નિમિત્તો નથી, પણ પોતાનો શુદ્ધ આત્મા પણ એનો દાતા નથી, કરતા નથી. એવા પરિણામ ની સ્વતંત્ર સત્તા ઉત્પા સત વ્યય સત ને ધ્રુવ સત એને આ ત્રણ પ્રકારના સત જ્ઞાન માં ઊંડા ઉતરી જાય છે અને કરતા બધું છૂટી જાય છે. અહીંયા પર્યાય ને જે આત્મા સતપણે નથી સ્વીકારતો અને હું કરનાર છું એમ એને લાગે છે એના પ્રત્યે સ્વામી તો બુદ્ધિ રાખીને મમકાર અહંકાર કરે છે. અને એક સમય ના પર્યાય ના સત નો એને ખૂન થયું. અને આત્મા અકર્તા હોવા છતાં એને પોતે કરતા માનો બીજા સત નું ખૂન કર્યું. એના અજ્ઞાનમાં કરતા બુદ્ધિ આવી જાય છે. પર્યાય પર્યાય સત છે. છે દ્રવ્યના પરિણામ, છે દ્રવ્યના પરિણામ સત હેતુ તેના સકાર થાય છે. ક્રમબદ્ધ પર્યાય આત્માનો અકર્તા પણ ઉપસ્થિત કરે છે અથવા સર્વજ્ઞ સ્વભાવ ઠીક થઈ જાય છે. એમાં આખો ટ્રાયંગલ ઉભો થાય છે. હું જ્ઞાતા છું એને, હું કરતા છું એ ભૂલી જાને. હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાતા છું. અને વિચાર કોટીમાં પણ સ્વવિકલ્પ નિશ્ચય નહીં માં પણ આ પડખાને શેર ને ભાઈ તો એ નિશ્ચય લઈ લો, વિકલ્પ પણ છૂટી નયા અતિક્રાંત થશે. પણ હું પરનો પર પદાર્થ નો જળ ચેતન નો કરતા છું, બીજાને સુખી દુઃખી કરી શકું છું. એમ અનેક પ્રકારે જળ ચેતન ના પદાર્થ સ્વયં પરિણમતા હોવા છતાં પણ હું એને પરિણમાવું એવી તારી કર્તૃત્વ બુદ્ધિ મિથ્યા બુદ્ધિ છે. એ તો દુઃખદાયક બુદ્ધિ છે. જ્યાં સુધી કર્તૃત્વ બુદ્ધિ છે ત્યાં સુધી ચાર ગતિનું દુઃખ ઉભું છે. એ સમયે આત્મા કેવળ જ્ઞાયક હોવાથી જ્ઞાતા છું, એ પણ પરમાર્થી જ્ઞાયક નો જ્ઞાતા થતા પર્યાય નો જ્ઞાતા થાઉં છું. હા હા, પછી તો એનું પરિણમન રહી જાય છે. ભેદ પણ રહેતો પછી સહજ પ્રકારે જ્ઞાન નું પરિણમન વિચાર કરે. આચાર્ય મહારાજ ફરમાવે છે કે આ નિદ્રાના પરિણામ સકામ ના થાય છે, એ અમારા પુરુષાર્થી પરિણામ ને કિરા. પુરુષાર્થ નો એ સ્વભાવ છે કે જેવો પોતાનો સ્વભાવ છે એવો ઉપાધેય પણ જાણીને એમાં કરી દઉં, અને એને જાણતા જાણતા પરિણામ થાય એનું પણ જાણવું, પણ કરવું છૂટી જવું, એનું નામ સત્ય પુરુષાર્થ છે. જગત ને એમ લાગે કે કઈક કરીએ તો પુરુષાર્થ, આત્માને જાણવું એ પુરુષાર્થ નથી. શુદ્ધ આત્માને જાણવું, અંતર્મુખ થઈને સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરવો, જેવો આત્માનો સ્વભાવ છે ચિકારી અકારક અવેદક જ્ઞાયક જેવો સ્વભાવ છે શુદ્ધ આત્મા, ચિદાનંદ આત્માનો જેવો સ્વભાવ છે એવો અંતર્સન્મુખ થઈને એમાં એકાદશ થઈને જાણવું ને ઠરવું એ પુરુષાર્થ નથી. એ પુરુષાર્થ છે, એ પણ સહજ દશા છે, એ પણ સહજ છે. પણ સમજાવવા માટે બીજો કોઈ ઉપાય, એમાં કરતા બુદ્ધિ નો તો શુંથી આવતો? જયારે ત્રિકાળી દ્રવ્યો પર દ્રષ્ટિ પડે છે ત્યારે પરિણામ અંતર્મુખ થાય છે. કરતા બુદ્ધિ થી જે પરિણામ બહિર્મુખ થતા હતા, દ્રષ્ટિ બહિર્મુખ રહેતી હતી, હું જ્ઞાયક માત્ર છું એવા જ્ઞાયક તત્વ ની અભિમુખ હતા, એ પરિણામમાં અશુદ્ધિની હાનિ ભેય થાય છે અને શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે, અને એ આત્મા સાધક બનીને અલ્પકાળમાં પરમાત્મા બને છે. તો અહીંયા કે છે, નિર્જરાને પણ જાણે છે સાધક, સાધક ને આ નિર્જરા હોય સકામ. ઉપસાર પૂર્વક ની, સંવર પૂર્વક ની નિર્જરા ની વાત કરે, શુદ્ધ જ્ઞાન પણ નથી. પોતાની દશામાં સંવર નિદ્રા થાય છે, થાય છે એમ જાણવામાં આવે છે, પણ હું કરનાર છું એનો એમ જાણવામાં આવતું નથી. થવા યોગ થાય છે. આ હા, પુરુષાર્થ પર્યાય કરે છે, પર્યાય નું વીર્ય પર્યાય માં છે. પર્યાય પોતે સ્વતંત્ર પણે કરતા થઈને આત્મસન્મુખ થાય છે, એ પર્યાય નું વીર્ય પર્યાય છે. દ્રવ્ય સ્વભાવ પર્યાય નો અકારક અનાવેદક છે, જેમ કે નિષ્ક્રિય છે, જીવ ની પર્યાય છે પણ જીવ નથી. જીવ ના પરિણામ છે સંવર્ધરા નો મોક્ષ, પણ એ પોતે જીવ નથી. જીવના પરિણામ છે સંવરુદ્રા ને મોક્ષ, જીવના પરિણામ છે. પણ જે જીવનું લક્ષણ છે, નિષ્ક્રિય જીવનું લક્ષણ છે, પરંપરાનામિક ભાવ જીવનું લક્ષણ છે, એ પ્રકારનું લક્ષણ સંવરુદ્રામાં નથી. સંવરુદ્રામાં ઉપસમ ક્ષોપસમ ને ક્ષાય ભાવ છે, એ લક્ષણ જીવનું પરમ પારિણામિક ભાવ. આગળ કહેશે કે જીવ કોને કેવો, હમણાં કહેશે, વખત અત્યારે પૂરો થઈ ગયો કાળ વાત. જીવ કોને કેવો, કે સંવરુદ્રાને જીવ કેવો મોક્ષ ને કે ના, એને તો ભગવાન સ્નાન કર્યો છે બાપુ, એને તો સ્નાન કર્યો છે ભાઈ. આ વ્યવહાર લઈએ એને જીવ પણ કહેવાય, વ્યવહાર લઈએ સંવરુદ્રા મોક્ષ ને જીવ કહેવાય. સ્વયં નિશ્ચય નહીંથી આત્માને આત્માનું સ્વરૂપ થઈને જોતા તકતો ભાવ તે જીવ છે. સંવર નિદ્રા તકતો ભાવ નથી, માટે ખરેખર પરમાર્થ જીવ નથી. નીકળી જાય છે સ્વાંગ, નીકળી જાય. હા, સંવર નિદ્રા નો દોષ ક્ષણે નીકળી જાય, પણ જીવ નો સ્વભાવ નીકળતો નથી. એ તો શુદ્ધ ચિદાનંદ આત્મા તણે કાવ શુદ્ધ પરિણામી ભાવ બિરાજમાન મૂર્તિ છે અંદર માં. હા હા, એ હવે નહીં હો, પર્યાય ગમે એવા વિપરીત ભાવ કરે પર્યાય કે અવિપરીત ભાવ પર્યાય માં થાય, પણ એમાં કોઈ હલચલ કે વધઘટ થતી અઘટિત ઘાટ પરમાત્મા અંદર બિરાજમાન ચૈતન્ય મૂર્તિ એનું એક વખત દ્રષ્ટિ દેતું. હા, એક વખત નું જ કામ છે, પછી તો માર્ગ બધો સરળ છે. એમ આચાર્ય ભગવાન દ્રષ્ટિના વિષયની મુખ્યતા અહીંયા